એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. હું છું આપનો ઉત્સાહી માર્ગદર્શક, જ્ઞાનની દુનિયામાં સતત નવા વિચારો શોધતો રહેનાર.
અને હું છું આપની વિશ્લેષક મિત્ર, જે વિચારોના ઊંડાણમાં જઈને તેના તથ્યો અને આજના સંદર્ભમાં તેના મહત્વને સમજવામાં મદદ કરીશ.
આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ જે લખાયું તો છેક 2400 વર્ષ પહેલાં, પણ એની વાતો, એના વિચારો આજે પણ એટલા જ એમ કે જીવંત લાગે છે. પુસ્તક છે પ્લેટોનું એપોલોજી.
હા, અને શરૂઆતમાં જ એક વાત સ્પષ્ટ કરવી બહુ જરૂરી છે. એપોલોજી શબ્દ સાંભળીને એમ લાગે કે આ કોઈ માફી માંગવાની વાત હશે, પણ ના, ગ્રીકમાં એપોલોજીયાનો અર્થ થાય છે બચાવ, તર્કબદ્ધ બચાવ.
અચ્છા, એટલે આ કોઈ માફીનામું નથી?
બિલકુલ નહીં. આ તો મહાન ફિલોસોફર સોક્રેટીસે ઈસન પૂર્વે 399માં એથેન્સની અદાલતમાં પોતાના પર જે આરોપ લાગ્યા હતા એની સામે કરેલો બચાવ છે. એમના શિષ્ય પ્લેટોએ આ બધું લખી લીધું.
2400 વર્ષ, વિચાર તો કરો. પણ સવાલ એ થાય કે આટલા જૂના પુસ્તકમાં, આટલા જૂના સંવાદમાં આપણા માટે શું, આજની દુનિયા માટે એ કેટલું પ્રસ્તુત છે?
અરે, ખૂબ જ પ્રસ્તુત છે. કારણ કે આ પુસ્તક એવા મૂળભૂત સવાલો ઉઠાવે છે જે ક્યારે જૂના થતા જ નથી. જેમ કે વ્યક્તિગત સત્યનિષ્ઠા એટલે શું, સમાજમાં કોઈ અલગ વિચાર રજૂ કરે, પ્રશ્નો પૂછે તો એની ભૂમિકા શું, અને સૌથી મોટો સવાલ, સાર્થક જીવન કોને કહેવાય?
એટલે આ ફક્ત કાનૂની બચાવ નથી, પણ જીવન જીવવાની એક ફિલોસોફી પણ છે.
બરાબર. સોક્રેટીસ અહીં નૈતિક હિંમત અને બૌદ્ધિક પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, એટલે જ આ પુસ્તક આજે પણ એટલું શક્તિશાળી છે.
તો ચાલો શરૂઆત કરીએ એ વ્યક્તિથી જેમણે આ વાત આપણા સુધી પહોંચાડી. પ્લેટો કોણ હતા? પ્લેટો, એમની પૃષ્ઠભૂમિ શું હતી?
ચોક્કસ. પ્લેટો, જેમનો સમયગાળો ઈસવીસન પૂર્વે લગભગ 428થી 348 ગણાય છે, એ પ્રાચીન ગ્રીસ અને આમ જુઓ તો સમગ્ર પશ્ચિમી તત્વજ્ઞાનના એક મુખ્ય આધારસ્તંભ હતા. એમનો જન્મ એથેન્સના એક સારા કુલીન પરિવારમાં થયો હતો.
અને સોક્રેટીસના શિષ્ય બન્યા?
હા, એમના પરમ શિષ્ય. અને કહેવાય છે કે સોક્રેટીસ પર જે કેસ ચાલ્યો અને છેવટે તેમને મૃત્યુદંડ મળ્યો, એ ઘટનાની પ્લેટોના જીવન પર બહુ જ ઊંડી અસર પડી હતી.
એટલે જ તેઓ રાજકારણને બદલે ફિલોસોફી તરફ વળ્યા એમ?
હા, મોટાભાગના વિદ્વાનો એવું જ માને છે. કદાચ યુવાનીમાં રાજકારણમાં જવાનો વિચાર હશે, પણ પોતાના ગુરુ સાથે જે અન્યાય થયો, જેને તેઓ એથેન્સના સૌથી ડાહ્યા માણસ માનતા હતા, એ જોઈને તેમને રાજકારણની વાસ્તવિકતા સમજાઈ ગઈ હશે. એમણે પછી નક્કી કર્યું કે પોતાનું જીવન સોક્રેટીસના વિચારોને જીવંત રાખવામાં અને એમને ન્યાય અપાવવામાં લગાવવું.
અને એમણે પેલી એકેડેમી સ્થાપી એથેન્સમાં, જેને આપણે પશ્ચિમની પહેલી યુનિવર્સિટી કહી શકીએ, ખરું ને?
બરાબર. અને એટલે જ એપોલોજી લખવા માટે પ્લેટો સૌથી યોગ્ય વ્યક્તિ હતા. એક તો એ પોતે એ સુનાવણી વખતે હાજર હતા, એમને લખાણમાં ઉલ્લેખ પણ કર્યો છે.
ઓ, એટલે આ ફર્સ્ટ હેન્ડ અકાઉન્ટ છે?
હા, એટલે એમાં એક તાજગી અને પ્રમાણિકતા છે. બીજું, એ સોક્રેટીસની વિચારવાની રીત, એમની દલીલો, એમની ફિલોસોફીને બરાબર સમજતા હતા. અને ત્રીજું, પ્લેટો પોતે એક મહાન લેખક હતા. એમણે આ કોર્ટ કેસને એક શાશ્વત નાટકમાં ફેરવી નાખ્યો, વ્યક્તિના અંતરાત્મા અને સમાજની સત્તા વચ્ચેનો સંઘર્ષ.
સરસ. તો હવે સીધા પુસ્તક પર આવીએ. એપોલોજીમાં મુખ્યત્વે શું છે?
મુખ્યત્વે સોક્રેટીસે એમની સુનાવણી દરમિયાન આપેલા 3 ભાષણો છે. એમના પર 2 મુખ્ય આરોપ હતા. એક, એથેન્સના યુવાનોને ભ્રષ્ટ કરવાનો, ખોટા રસ્તે દોરવાનો.
અને બીજો?
બીજો એ કે તેઓ રાજ્યના જે સ્વીકૃત દેવતાઓ છે એમને માનતા નથી અને પોતાના કોઈ નવા જ દેવતાઓ ઊભા કરી રહ્યા છે.
પણ જેમ તમે કહ્યું, આ માત્ર આરોપોનું ખંડન નથી, આ તો સોક્રેટીસના પોતાના જીવન અને એમના કામનું સમર્થન છે.
એકદમ. તેઓ દલીલ કરે છે કે હું જે કરું છું એ કોઈ ગુનો નથી, પણ એથેન્સ માટે જરૂરી સેવા છે, દેવે મને આ કામ સોંપ્યું છે. તેઓ પોતાને ગેડફ્લાય એટલે કે ડાન્સ કે બગાઈ સાથે સરખાવે છે.
ડાન્સ એ કઈ રીતે?
જેમ કોઈ મોટો જાજરમાન ઘોડો આળસુ થઈ જાય, તો એક નાનો ડાંસ એને સતત ડંખીને હેરાન કરીને ચાલતો રાખે, જાગતો રાખે. એમ હું પણ એથેન્સના નાગરિકોને સતત પ્રશ્નો પૂછીને, વિચારતા કરીને એમને નૈતિક રીતે જાગૃત રાખવાનું કામ કરું છું.
વાહ, જોરદાર રૂપક છે.
અને આ પુસ્તક એક મૂળભૂત પ્રશ્ન પૂછે છે, શું સત્ય અને જ્ઞાન માટે જીવવું એટલું જરૂરી છે કે એના માટે મોત પણ સ્વીકારી લેવાય?
અને સોક્રેટિસનો જવાબ છે હા. અને ત્યાં જ પેલું એમનું પ્રસિદ્ધ વાક્ય આવે છે,
હા, ધી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. એટલે કે જે જીવનનું તમે પોતે પરીક્ષણ નથી કર્યું, જેના પર વિચાર નથી કર્યો, એ જીવન જીવવા લાયક જ નથી.
તો આ પુસ્તક આપણને એ 70 વર્ષના ફિલોસોફરની અંતિમ ઘડીઓની સફર પર લઈ જાય છે. 501 નાગરિકોની જ્યુરી સામે એ ઊભા છે, પણ કોઈ નાટકબાજી નહીં, કોઈ લાગણી વેળા નહીં.
બિલકુલ, એમની એ જ સાદી સીધી સવાલ જવાબવાળી શૈલી, એ જ રીતે એ જ્યુરી સાથે વાત કરે છે. અને આ સફરમાં આપણે સાચું જ્ઞાન, ફિલોસોફરની ભૂમિકા, નૈતિક હિંમત, મૃત્યુનો ભય આવા કેટલાય ગહન વિષયોને સ્પર્શીએ છીએ.
ચાલો તો હવે એ 3 ભાષણોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલું ભાષણ, જે ચુકાદો આવ્યો એ પહેલાનું છે, એમાં શું મુખ્ય વાતો છે?
સોક્રેટિસ શરૂઆતમાં જ્યુરીને કહે છે કે મારા પર 2 જાતના આરોપ છે. એક તો જૂના, જે વર્ષોથી ચાલે છે, અફવાઓ, અને બીજા આ નવા, જે મેલેટસ અને એના સાથીઓએ મૂક્યા છે.
જૂની અફવાઓ એટલે કઈ?
પહેલી બધી વાતો કે સોક્રેટિસ તો કુદરતી વિજ્ઞાનની વાતો કરે છે, આકાશ પાતાળ એક કરે છે, લોકોને નાસ્તિક બનાવે છે અને પૈસા લઈને શીખવે છે. સોક્રેટિસ કહે છે આ બધું ખોટું છે, કવિઓને નાટ્યકારોએ મજાકમાં ઉડાવેલી વાતો છે.
પછી એમના મિશનની વાત આવે છે, પેલી ડેલ્ફીની દેવવાણીવાળી વાત, એ રસપ્રદ છે.
હા, એ કહે છે કે મારો એક મિત્ર હતો ચેરફોન, એ ડેલ્ફીના મંદિરે ગયેલો અને ત્યાં દેવતાને પૂછેલું કે શું એથેન્સમાં સોક્રેટિસથી વધારે જ્ઞાની કોઈ છે,
અને જવાબ મળ્યો ના.
બરાબર, સોક્રેટિસ કહે છે હું તો આ સાંભળીને મૂંઝાઈ ગયો, કારણ કે હું તો જાણતો હતો કે હું કશું ખાસ જાણતો નથી, એટલે આ દેવવાણી સાચી છે કે કેમ એ ચકાસવા મેં મારું મિશન શરૂ કર્યું.
એટલે એમણે લોકોને મળવાનું શરૂ કર્યું જેઓ પોતાને જ્ઞાની સમજતા હતા.
હા,
રાજકારણીઓ, કવિઓ, કારીગરો બધાને મળ્યા અને એમને ખબર પડી કે આ લોકો ભલે પોતાના કામમાં હોશિયાર હોય, પણ જીવનના મોટા પ્રશ્નો વિશે એમને ઝાઝી ગતાગવ નથી. પણ એ લોકો માને છે કે એ બધું જાણે છે.
અચ્છા,
એટલે સમસ્યા અજ્ઞાન નહોતી, પણ અજ્ઞાન વિશેનું અજ્ઞાન હતું.
બરાબર.
અને આમાંથી જ સોક્રેટિસને સમજાયું કે દેવવાણી કદાચ એ અર્થમાં સાચી હતી કે હું ઓછામાં ઓછું એ તો જાણું છું કે હું શું નથી જાણતો, જ્યારે પેલા લોકો તો એ પણ નથી જાણતા. આ જ છે પેલી સોક્રેટિક વિઝડમ, પોતાના અજ્ઞાનનું ભાન, હું જાણું છું કે હું કશું નથી જાણતો.
અને પછી પેલી ગેડફ્લાયવાળી વાત આવે છે, ડાન્સ.
હા, કે હું એ ડાન્સ જીવો છું જે એથેન્સના આળસુ ઘોડાને સતત ડંખીને જાગતો રાખે છે. આ કામ ભલે કોઈને ન ગમે, પણ શહેરના ભલા માટે જરૂરી છે. આ મારી દૈવી સેવા છે.
આ બધી પૃષ્ઠભૂમિ પછી એ મિલેટ્સની ઉલટ તપાસ કરે છે, ખરું ને? હા, જે મુખ્ય આરોપ મૂકનાર હતો યુવાનોને ભ્રષ્ટ કરવાના આરોપ પર, સોક્રેટિસ એને તર્કથી જ પકડે છે. પૂછે છે કે શું આખા એથેન્સમાં હું એકલો જ યુવાનોને બગાડું છું ને બાકી બધા સુધારે છે, આવું બને?
તાર્કિક રીતે તો ન બને.
અને બીજું, કોઈ જાણી જોઈને પોતાની આસપાસના લોકોને બગાડે ખરો, જેથી અંતે નુકસાન પોતાને જ થાય? જો અજાણતા ભૂલ થઈ હોય તો મને ખાનગીમાં સમજાવવો જોઈતો હતો, આમ કોર્ટમાં શું કામ લાવ્યા?
એટલે એ તર્કથી જ આરોપને તોડી પાડે છે. અહીં પેલો મુદ્દો પણ આવે છે, વ્યક્તિગત અંતરાત્મા અને રાજ્યસત્તા.
હા, પછી અધાર્મિકતાના આરોપની વાત, એમાં પણ મેલેટસની વાતમાં જ વિરોધાભાસ દેખાડે છે. એક બાજુ કહે છે કે સોક્રેટસ નાસ્તિક છે, બીજી બાજુ કહે છે કે નવા દૈવી અસ્તિત્વ કે ડેમોનિયનની વાત કરે છે. આ 2 વાત સાથે કેમ બને?
પેલો ડેમોનિયન એટલે શું?
એમનો આંતરિક અવાજ.
હા, એક પ્રકારનો અંતરાત્માનો અવાજ કે દૈવી સંકેત, જેમને કંઈક ખોટું કરતા રોકતો હતો.
એ કોઈ પરંપરાગત દેવ નહોતા.
અને આ બધી દલીલો પછી એ સ્પષ્ટ કહે છે કે હું સમાધાન નહીં કરું.
બિલકુલ, કહે છે કે જો તમે મને એ શરતે છોડો કે હું ફિલોસોફી કરવાનું બંધ કરી દઉં તો હું ના પાડીશ, હું પરમેશ્વરને અધીન રહીશ, તમને નહીં. એથેન્સવાસીઓ, હું તમારો આદર કરું છું, પણ સત્ય નહીં છોડું.
અને પેલી રડારોડ કરવાની પ્રથાનો પણ વિરોધ કરે છે.
હા, કહે છે કે કોર્ટમાં રડીને બાળકોને લાવીને દયા માંગવી એ ન્યાયનું અપમાન છે. નિર્ણય તો તર્ક અને સત્ય પર થવો જોઈએ.
આટલા મજબૂત બચાવ પછી પણ જ્યુરી એમને દોષી ઠેરવે છે, બહુ ઓછા મતોથી પણ ઠેરવે છે. હવે સજાની વાત આવે છે.
હા, મેલેટ્સ મૃત્યુદંડ માંગે છે. હવે સોક્રેટિસને વૈકલ્પિક સજા સૂચવવાની, અને અહીં એ ખરેખર આઘાત આપે છે.
શું કહે છે?
એ કહે છે કે મેં તો શહેરની સેવા કરી છે, મને સજા નહીં ઇનામ મળવું જોઈએ. મને પ્રાઇટેનિયમમાં આજીવન મફત ભોજન આપો.
શું વાત છે, આ તો ઓલિમ્પિક વિજેતાઓને મળતું સન્માન હતું.
હા, આ તો સીધો જ જ્યુરીને પડકાર હતો. પછી એ બીજી સજાઓ નકારે છે. જેલ એટલે ગુલામી. દંડ ભરવાના પૈસા નથી, ભલે મિત્રો તૈયાર હતા, દેશ નિકાલ પણ નહીં.
દેશ નિકાલ શા માટે નહીં?
કે છે કે જો મારા પોતાના લોકો મને સહન નથી કરતા તો બીજે કોણ કરશે? અને શું હું ત્યાં જઈને ચૂપ બેસી રહીશ? એ મારાથી નહીં બને.
અને અહીં જ પેલું વાક્ય ફરી આવે છે.
બરાબર. દેશ નિકાલનો ઇનકાર કરતા એ કહે છે, કારણ કે અપરિક્ષિત જીવન મનુષ્ય માટે જીવવા યોગ્ય નથી. સવાલ પૂછવાનું બંધ કરવું એ મારા માટે મરવા બરાબર છે.
આ વલણથી જ્યુરી નારાજ થઈ હશે
લાગે છે, કારણ કે બીજા મતદાનમાં મૃત્યુદંડની તરફેણમાં બહુ વધારે મત પડે છે, લગભગ 360 સામે 141. હવે આવે છે એમનું છેલ્લું ભાષણ.
મૃત્યુદંડ મળ્યા પછી પણ એ શાંત છે?
હા, પહેલા એમને સજા કરનારાઓને કહે છે, ગુસ્સો નહીં પણ શાંતિથી કહે છે કે તમે મને માળીને ટીકાથી બચી નહીં શકો, મારા પછી બીજા કદાચ વધુ આકરા ટીકાકારો આવશે.
અને પેલી વાત કહે છે કે અન્યાયથી બચવું વધુ મુશ્કેલ છે.
હા, કહે છે અન્યાય મૃત્યુ કરતાં પણ વધુ ઝડપથી દોડે છે. હું વૃદ્ધ છું, મને મૃત્યુએ પકડ્યો. તમે ચાલાક છો, તમને અન્યાયે પકડ્યા છે.
પછી પોતાના સમર્થકોને શું કહે છે?
કહે છે, ચિંતા ન કરો, મારો પેલો ડેમોનિયન આખી સુનાવણીમાં ચૂપ રહ્યો. એનો અર્થ કે આ જે થઈ રહ્યું છે એ મારા માટે ખરાબ નથી.
અને અહીં મૃત્યુ વિશે પેલી બે શક્યતાઓ રજૂ કરે છે.
હા, પહેલી કે મૃત્યુ એટલે સંપૂર્ણ અંત, સ્વપ્ન વગરની ગાઢ ઊંઘ. જો એમ હોય તો એ તો સારી વાત છે, શાંતિ.
અને બીજી શક્યતા?
બીજી કે મૃત્યુ એટલે આત્માનું બીજે ક્યાંક જવું. જો એમ હોય તો ઉત્તમ, ત્યાં બધા મહાન લોકોને મળાશે. હોમર, ઓડિસિયસ, એમની સાથે પણ હું તો ચર્ચા કરીશ. આનાથી મોટો આનંદ શું?
એટલે બંને સંજોગોમાં ડરવાનું કારણ નથી.
બરાબર. અને એટલે જે નિષ્કર્ષ પર આવે છે કે સારા માણસનું ક્યારે અહિત થતું નથી, ન જીવનમાં ન મૃત્યુ પછી. એમના છેલ્લા શબ્દો બહુ ગહન છે.
કયા શબ્દો?
હવે જવાનો સમય થયો છે, હું મરવા અને તમે જીવવા, બેમાંથી શું સારું છે એ તો ભગવાન જ જાણે.
અદ્ભુત, ખરેખર અદ્ભુત. આખા સંવાદમાંથી કેટલા બધા મહત્વના સંદેશ મળે છે. પહેલો તો પેલો બૌદ્ધિક નમ્રતાનો, આપણે બધું નથી જાણતા એ સ્વીકારવું.
હા, ખાસ કરીને આજે જ્યારે બધા જ એક્સપર્ટ બની જાય છે ત્યારે આ વાત, હું જાણું છું કે હું કશું નથી જાણતો, ખૂબ મહત્વની છે. આપણા ભારતીય દર્શનમાં પણ વિનય અને જિજ્ઞાસા પર ભાર છે.
બીજો મુદ્દો, ફિલોસોફી એટલે માત્ર વાતો નહીં પણ જીવવાની રીત. અપરિક્ષિત જીવન જીવવા યોગ્ય નથી, આપણે સતત વિચારતા રહેવું જોઈએ.
ચોક્કસ. આપણે ત્યાં પરંપરા અને આધુનિકતા વચ્ચે જે ખેંચતાણ ચાલે છે ત્યાં આંધળો અનુકરણ કરવાને બદલે સોક્રેટિસને જેમ પ્રશ્નો પૂછીને વિચારીને રસ્તો કાઢવો, એ જ પરીક્ષિત જીવન છે.
અને ત્રીજો, અંતરાત્માનો અવાજ રાજ્ય કે સમાજ કરતા એ જ વધુ મહત્વનો છે, એના માટે મૃત્યુ પણ સ્વીકાર્ય છે.
હા, અને એની સાથે જ પેલી ગેડ ફ્લાયની ભૂમિકા, સમાજને અપ્રિય સવાલો પૂછીને જાગૃત રાખવાની. લોકશાહીમાં પણ આ બહુ જરૂરી છે. ભલે કોઈને ન ગમે પણ આવા અવાજ હોવા જોઈએ.
અને છેલ્લે મૃત્યુનો ભય. ફિલોસોફી કઈ રીતે એ ભય ઓછો કરી શકે અને નૈતિક જીવન પર ધ્યાન કેન્દ્રિત કરાવી શકે એ પણ શીખવા મળે છે.
બરાબર. આ પુસ્તકમાં યાદ રહી જાય એવા ઘણા વિચારો છે.
જેમ કે પેલું મુખ્ય વાક્ય, અપરિક્ષિત જીવન જીવવા યોગ્ય નથી. મતલબ ખાલી જીવે રાખવું એ જીવન નથી, સભાનતાપૂર્વક વિચારીને જીવવું એ જ ખરું જીવન છે.
પછી, હું જાણું છું કે હું કશું નથી જાણતો, આ તો બૌદ્ધિક નમ્રતાનો પાયો છે. આ સ્વીકારો તો જ નવું શીખી શકો.
પેલું ગેડફ્લાયનું રૂપક પણ, સમાજને જગાડવા માટે ટીકા અને પ્રશ્નો જરૂરી છે. એ કામ અભરું છે પણ અનિવાર્ય છે.
અને પેલું વાક્ય, સારા માણસનું ક્યારેય અહિત થતું નથી, આનો અર્થ એ કે સાચું નુકસાન બહારની તકલીફોથી નથી પણ અંદરના નૈતિક પતનથી થાય છે. તમારી ઈમાનદારી સલામત છે તો બધું સલામત છે.
આ બધી વાતો રોજિંદા જીવનમાં પણ કામ લાગે એવી છે ને?
ચોક્કસ. જેમ કે વ્યક્તિગત રીતે આપણે રોજ થોડો સમય કાઢીને આત્મપરીક્ષણ કરી શકીએ, આપણી માન્યતા ઉપર સવાલ ઉઠાવી શકીએ. હું આવું કેમ માનું છું?
કામ પર કે ટીમમાં આપણે ફક્ત સૂચનાઓ માનવાને બદલે સાચા અર્થમાં પ્રશ્નો પૂછી શકીએ. આપણે આ કામ આમ જ કેમ કરીએ છીએ? કોઈ સારી રીત નથી? નૈતિક મુદ્દાઓ પર અડગ રહી શકીએ.
શિક્ષણમાં તો સોક્રેટિક પદ્ધતિ બહુ જ ઉપયોગી છે. બાળકોને જવાબ ગોખાવાને બદલે સવાલ પૂછતા વિચારતા શીખવીએ, મને નથી ખબર એમ કહેતા શીખવીએ.
અને સામાજિક રાજકીય રીતે કોઈ પણ વાત પર તરત વિશ્વાસ ન કરી લેવો, પ્રશ્નો પૂછવા, તર્ક વાપરવો, જુદા જુદા મંતવ્યો સમજવાનો પ્રયાસ કરવો.
સંબંધોમાં પણ આ કામનું છે. દલીલમાં જીતવાને બદલે સામેવાળાને સમજવા માટે સવાલ પૂછીએ, એમને સાંભળીએ.
તો આ ચર્ચામાંથી મને વ્યક્તિગત રીતે એ શીખવા મળ્યું કે બૌદ્ધિક નમ્રતા અને સતત શીખતા રહેવાની વૃત્તિ કેટલી જરૂરી છે. હું બધું નથી જાણતો એ સ્વીકારવું એ જ આગળ વધવાનો રસ્તો છે.
અને મને સોક્રેટિસની પોતાના સિદ્ધાંતો માટેની અડગટતા અને મૃત્યુનો પણ નિર્ભયતાથી સામનો કરવાની હિંમત ખૂબ સ્પર્શી ગઈ. એ યાદ અપાવે છે કે જીવનમાં ભૌતિક વસ્તુઓ કરતાં પણ વધુ મહત્વનું કંઈક હોય છે.
ચોક્કસ. શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આપણા જીવનમાં પણ એવા મોકા આવે છે જ્યારે બે રસ્તા હોય, એક સહેલો બધાને ગમે એવો પણ કદાચ ખોટો, અને બીજો અઘરો અપ્રિય પણ સત્યનો અંતરાત્માનો. ત્યારે આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ અને શા માટે?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.